તારીખ 30/6/1992 શ્રી સમયસર ગાથા 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 14.
અહીં દ્રવ્ય દ્રષ્ટિને પ્રધાન કરેલું કહ્યું છે. આ ગાથામાં દ્રવ્ય દ્રષ્ટિને પ્રધાન કરેલું કહ્યું છે કે જે પ્રમત અપ્રમતના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે, અથવા જે પર્યાય કર્મના ઉદયની અને કર્મના અનુદયની, કર્મના સંયોગની અને કર્મના વિયોગની અપેક્ષા રાખે છે, એવી એ બંને પર્યાયો છે. એક પ્રમત પર્યાયને કર્મના સંયોગ સંબંધનો અપેક્ષા આવે છે, અપ્રમત પર્યાયને કર્મના વિયોગનો સંબંધ લાગુ પડે છે. માટે બંનેને કર્મજનિત પર્યાય કહેવામાં આવે છે. પણ એમાં એ છે, મુક્ત જે બંધ હતો એનો મોક્ષ થયો ને, બંધ હતો એનો મોક્ષ થયો ને, તો એટલું પણ ત્યાં હીણપત છે પર્યાય ને, એટલું પણ ત્યાં હીણપત છે. જેમ કે એક માણસ જેલમાંથી છૂટ્યો, તો જેલમાંથી છૂટ્યો ને, ભલે છૂટ્યો બરાબર, પણ જેલમાંથી છૂટ્યો ને, એટલે એટલી અપેક્ષા જે આવે છે એ હીણપત છે એમ કહેવું છે. શ્રીકાળી આત્માને એ નથી, એમ હું શું કહેવું છું, પોતે જે નાયક છે એક નાયકને એ અપેક્ષા નથી લાગુ પડતી એમ કેમ. એટલે કોઈ જ્ઞાને જ્ઞાનમાં જ્ઞેય જણાય ત્યારે જ્ઞાનને અશુદ્ધતા કરે છે એવું બનતું નથી, અને જ્યારે જ્ઞેય જ્ઞાનમાં જણાય ત્યારે તે કારણે જ્ઞાનને અશુદ્ધતા આવે છે એમ બનતું નથી એમ કહેવું છે. શું એ વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુનું એ સ્વરૂપ છે. જ્ઞાનમાં જ્ઞેય પ્રતિબિંબિત થાય એ જ્ઞાનનું દૂષણ નથી, જ્ઞાનનું ભૂષણ છે પણ જ્ઞાનનું દૂષણ. લોકાલોકને કેવળ જ્ઞાન જાણે એ કેવળ જ્ઞાનની વૃદ્ધિ છે, એ કેવળ જ્ઞાનની એક સિદ્ધિ છે. અને પોતાના સ્વરૂપમાં તન્મય થઈને અનુભવ કરે એ રિદ્ધિ સિદ્ધિ છે, એ પોતાની જ રિદ્ધિ સિદ્ધિ છે.
હા,
એટલે એ ગુણ છે એનો, દોષ નથી.
નિરાકાર જ્ઞાનને નિષિદ્ધ કરવામાં આવ્યું છે,
નિરાકાર જ્ઞાનને ગૌણ કરાવવામાં આવ્યું છે. નિષેધ એટલા માટે કરાવવામાં આવ્યો છે કે એની મુખ્યતામાં જીવ જ્ઞેયની સાથે એકત્વ કરી લે છે. જો નિરાકાર જ્ઞાનને મુખ્ય કરે તો રાગની ઉત્પત્તિ થાય અને રાગના વિષયભૂત પરદ્રવ્ય સાથે એકત્વ થઈ જાય. જેમ આત્મામાં ગુણભેદ છે અને આત્મા ગુણભેદ નથી એવો અભેદ પણ છે. ભેદ અને અભેદ બંને વિરુદ્ધ છે, તો ભેદને ગૌણ કરાવ્યા છે. શું કર્યું છે? ભેદને ગૌણ કરાવ્યા છે કે નહીં? ગુણોના ભેદને ગૌણ કરાવ્યા છે. આ તો પર્યાયમાં આકૃતિને ગૌણ કરાવી છે, પર્યાયની આકૃતિને ગૌણ કરાવી છે. એમાં જ્ઞાનનો નિષેધ નથી, પણ એક સ્વરૂપ એવા પોતાને અનેકતા સાથે સુસંગતતા નથી અને તેને લઈને, તેની મુખ્યતાને લઈને દોષમાં આગળ વધી જવાય છે. નિભાવ શું કરવા એને કીધો? વિશેષ ભાવ થઈ જાય છે. જે ભાવ થવો જોઈએ એના કરતા વિશેષ ભાવ થઈ જાય છે, તે વિભાવ છે. વિભાવને વિશેષ ભાવ પણ કહેવાય.
જાણવા કરતા આગળ વધી જાય છે.
હા, જાણવા, જાણવાથી આગળ વધી જાય છે. અને એકત્વ કરીને કરવાપણું, ભોગવવાપણું, પોતાપણું એ બધો પ્રકાર એની અંદર ભાવમાં ઉત્પન્ન થઈ જાય છે. એ બધો દોષ છે અને મલિનતા છે. જ્ઞાન જ્યારે ઉપજે છે ત્યારે જ્ઞાન સામાન્યને કોઈ પણ મદદ વિના પોતાના પ્રદેશેથી પ્રગટ થવું બને છે. અને એ પ્રગટ થવામાં એની કોઈની જરૂર નથી, ઇન્દ્રિયોની જરૂર નથી.
આ જ્ઞાન સામાન્ય
એ જ્ઞાન સામાન્ય છે. પછી આગળ જે ઇન્દ્રિયોથી પ્રવર્તે છે તે વિભાવિક જ્ઞાન છે. એ આગળ વિશેષ ભાવ કરીને ઇન્દ્રિયો માધ્યમ પરદ્રવ્ય પ્રત્યેના આલંબનમાં જાય છે, પરદ્રવ્યની સન્મુખતામાં જાય છે. ત્યાંથી વિભાવ સ્વરૂપ થઈ જાય છે. ત્યાંથી વિભાવ સ્વરૂપ થાય છે. જ્ઞાનતિકાલ છે, સામાન્ય ક્યારે ન હોય. અને સામાન્ય હોય એમાં, એમાંથી વિશેષ થાય. વિશેષ સામાન્યનું દ્યોતક છે ખરેખર. તો વિશેષ જ્ઞાન વિશેષને પ્રકાશે છે, એટલું જ નહીં સામાન્યને પણ એ પ્રકાશે છે. કેમ કે સામાન્ય વગર વિશેષ હોય નહીં. કેમ કે તો અપેક્ષા થઈ ગઈ છે, વિશેષ તો અપેક્ષિત છે. આ પર્યાયની અપેક્ષા એ છે, પણ અતિન્દ્રિય જ્ઞાન છે એ ઇન્દ્રિય જ્ઞાનની જગ્યાએ અતિન્દ્રિય જ્ઞાન થાય છે. પ્રસિદ્ધપણે શુદ્ધોપયોગમાં ત્યારે અતિન્દ્રિય જ્ઞાન થયું એમ કહેવાય છે. એ તો જ્ઞાન વિશેષ અતિન્દ્રિય થાય છે. જ્યારે જ્ઞાન વિશેષ અતિન્દ્રિય જ્ઞાન સામાન્ય ઉપર આવે છે, એટલે કે જ્યારે જ્ઞાન વિશેષ પોતાના જ્ઞાન સામાન્યને વેદે છે, તો એ વિશેષનો વિશેષ જે અંગ છે, જ્ઞાનનું જે વિશેષ અંગ છે, એનો પ્રકાર એવો છે, ધર્મ એવો છે કે જેને અવલંબે તદાકાર થાય. શું? પેંડો ખાય ત્યારે પોતે ગળ્યો થઈ ગયો છે એવો અનુભવ કરે, જ્ઞાનમાં ગળપણનો અનુભવ કરે છે. જ્ઞાનમાં ગળપણ છે
નહીં,
પણ જ્ઞાનમાં ગળપણનો અનુભવ કરે છે. જ્ઞાનમાં ગળપણ જણાય એક વાત જુદી છે, જ્ઞાનમાં ગયું લાગ્યું મને એ વાત તદ્દન જુદી છે. બે જુદી જુદી વાત છે. અનુભવ કરે છે જેનો અનુભવ થતો નથી તેનો અનુભવ ક્યાં કરે છે? આ તો પોતે જ છે, પર્યાય પોતે છે, જ્ઞાનની પર્યાય સામાન્ય પણ પોતે છે અને વિશેષ પણ પોતે છે. એક જ પર્યાયના બે અંગ છે, એક અંતરંગ છે ને એક બહિરંગ છે. તો બહિરંગ છે એ અંતર્મુખ થઈને પોતાના જ્ઞાન વેદનને વેદે છે, ત્યારે એને અતિન્દ્રિય શુદ્ધોપયોગ થયો એમ કહેવામાં આવે છે. એ અતિન્દ્રિય જ્ઞાન જુદું અને જ્ઞાન સામાન્યનું અતિન્દ્રિય પણ બે જુદું, બે જુદી જુદી વાત છે, બે એક વાત નથી. હા, પછી સામાન્ય એટલે સામાન્ય, સામાન્ય એટલું પણ તો ત્યાં વિશેષ નહીં તે સામાન્ય એટલી તો અપેક્ષા લાગે. પછી ઇન્દ્રિય જનિત નહીં તે અતિન્દ્રિય એટલી અપેક્ષા લાગે. અને એને સમજાવવા માટે શબ્દથી કથન ગોચર વચન ગોચર તો કરવું જ પડે, કથનચિત પણ સર્વથા ભલે ન થાય પણ જ્યારે એનું કથન કરવામાં આવે ત્યારે એટલું તો શબ્દ ગોચર વચન ગોચર થાય. આટલું છે જે વિશેષ છે એને સામાન્ય ઉપર લઈ જાઓ, વિશેષ છે પ્રવૃત્તિ આટલી, લક્ષમાં ત્રિકાળી શુદ્ધાત્મા, લક્ષમાં સામાન્ય નહીં, વેદનમાં સામાન્ય અને લક્ષ ત્રિકાળી ઉપર, વેદન ત્રિકાળીનું નહીં, વેદન ત્રિકાળીનું એ ખાલી લક્ષનો વિષય છે. બસ આ બંને એક સાથે હોય છે, એક સાથે થાય છે, લક્ષ અને વેદન સાથે થાય છે અને સાથે હોય તો જ એ બરાબર હોય છે, નહીતર કંઈક કલ્પના છે. વાણીથી બધું, હા ખાસ કરીને જે વેદનનો વિષય છે, અનુભવનો વિષય છે, એ વાણી ગોચર નથી. એ સિવાય આત્મામાં એવા અનંતા ગુણધર્મો છે કે જે વાણી ગોચર નથી, અવક્તવ્ય છે, કહી શકાતા નથી. એને સર્વજ્ઞની દિવ્ય ધ્વનિ પણ કહેવા સમર્થ નથી, કોઈ એને કહેવા સમર્થ નહીં હોવાથી કોઈ એને સાંભળવા પણ સમર્થ નથી. કેમ કે કહેવાય તો સંભળાય ને, વક્તુમ ચ શ્રોતુમ ચ ન અધિકારી એવું આવે છે પંચાધ્યાયમાં. એ સમ્યક દર્શન માટે લીધું છે. સમ્યક્ત્વ સૂક્ષ્મ ગુણ છે, એને કોઈ કહેવા કે સાંભળવા સમર્થ નથી, પણ એ કથનચિત લેવું. કેમ કે સમ્યક એવો શબ્દ તો આવ્યો ને, તો એટલું કથનચિત તો વચન ગોચર થયું ને. સર્વથા એને કહેવા સાંભળવા કોઈ સમર્થ નથી, અથવા જે શબ્દ ગોચર છે એટલો અલ્પ માત્રામાં છે, સંકેત માત્રપણે, કે જેને લઈને એને વચનો ગોચર મુખ્યપણે કહેવામાં આવે છે. શું કહે છે અહીંયા જો, અહીં દ્રવ્ય દ્રષ્ટિને પ્રધાન કરીને કહ્યું છે, જે પ્રમત અપ્રમતના ભેદ છે એ તો પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે, એને પરદ્રવ્યના સંયોગ વિયોગની અપેક્ષા લાગે છે. એ અશુદ્ધતા દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ છે, એને અશુદ્ધતા કહી, બેને અશુદ્ધતામાં લઈ ગયા, સંયોગ વિયોગની અપેક્ષા લાગે ને એટલે, કે એ અશુદ્ધતા દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ છે. તો ગૌણ કરેવું કે નથી કરેવું? સુખ પર્યાયને પણ ગૌણ કરાવી છે. એ વ્યવહાર છે, એ પર્યાય હોવાથી પર્યાય નો ભેદ તે વ્યવહાર છે. પછી સદ્ભુત અસદભુત બીજો એના પેટા ભેદ છે. તો અભૂતાર્થ છે, અભૂત ભૂત એટલે હોવું, ભૂભવ ટુ બી હોવું. શું કે ત્રિકાળી સ્વરૂપમાં દ્રવ સ્વરૂપમાં એનું અસ્તિત્વ નથી. અભૂતાર્થ છે એટલે એનું અસ્તિત્વ નથી. ત્રિકાળી સામાન્યનું અવલંબન લેવા જતાં એનું અવલંબન લેવાતું નથી. ત્રિકાળીમાં હું પણ કરીને અવલંબન લેવા જતા શુદ્ધ પર્યાયમાં હું પણ કરીને અવલંબન લેવાતું નથી. એવી રીતે દ્રવ દ્રષ્ટિની પ્રધાનતાથી અહીંયા સમજાવે છે કે દ્રવ દ્રષ્ટિ એટલે સમ્યક દ્રષ્ટિ જ્યારે પરિણમે છે ત્યારે એ આત્માની દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ એટલે આત્મદ્રષ્ટિ, ત્રિકાળી દ્રવ્યમાં હું પણ કરે છે ત્યારે એને વર્તમાન અવસ્થામાં હું પણ થતું નથી. કેમ કે ત્યાં તે અભૂત છે. અભૂત એટલે નહીં હોવા રૂપે છે, ભૂત રૂપે છે એટલે નહીં હોવા રૂપે છે. ગુરુદેવશ્રી તો સ્પષ્ટ ફરમાવતા હતા કે બે સત છે, એક ત્રિકાળી સત છે અને એક ક્ષણિક સત છે. ત્રિકાળી સતમાં ક્ષણિક સતનો અભાવ છે અને ક્ષણિક સતમાં ત્રિકાળી સતનો અભાવ છે. કેમ કે ત્રિકાળી હોય તે ક્ષણિક ન હોય અને ક્ષણિક હોય તે ત્રિકાળી ન હોય. માટે એકનો બીજામાં પરસ્પર અભાવ છે. અથવા સામાન્ય સદાય સામાન્ય છે અને પદાર્થનું વિશેષ સદાય વિશેષ છે. પદાર્થનું વિશેષ સામાન્ય રૂપ થતું નથી, સામાન્ય પદાર્થ વિશેષ રૂપે એક સત્તામાં રહેલા છે. બીજા પદાર્થની અપેક્ષાએ બંને એક પદાર્થની સત્તામાં છે અને તેના તે પદાર્થમાં જોઈએ તો બીજા એકબીજાની સત્તામાં નથી, પરસ્પર ભિન્ન સત્તા ધરાવે છે. આમ છે એટલે અભૂતાર્થ છે એમ કહ્યું. અને અસત્યાર્થ છે, સત એટલે પણ હોવું, અસત્યાર્થ પણ છે, અભૂતાર્થ પણ છે અને અસત્યાર્થ પણ છે. એટલે એમ કે અભૂતાર્થ છે પણ સત્યાર્થ તો ખરે ને કે નહીં, અસત્યાર્થ છે અને ઉપચાર છે. એને આત્મા કહેવું તે ઉપચાર છે. દ્રવ દ્રષ્ટિ શુદ્ધ છે. દ્રવ દ્રષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર છે, સત્યાર છે અને પરમાર્થ. દ્રવ દ્રષ્ટિનો વિષય લેવો. દ્રવ દ્રષ્ટિ એટલે દ્રવ દ્રષ્ટિનો જે વિષય છે તે શુદ્ધ છે. અહીંથી પ્રશ્ન નીકળ્યો. વિમલસિંહજીની ચર્ચા ચાલી ત્યારે છઠ્ઠી ગાથાનો ભાવાર્થ ચાલતો હતો. દ્રવ દ્રષ્ટિએ આત્મા શુદ્ધ છે એમ કહ્યું. આપણે હીરાભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો. હીરાભાઈ, સુરેન્દ્રભાઈ બધા મુંબઈના મંડળમાં એક બાજુ ખેંચાણા હતા. જરા આ શુદ્ધમાં શુદ્ધ પર્યાય આવે કે ન આવે? દ્રવ દ્રષ્ટિથી આત્મા શુદ્ધ છે, જ્ઞાયક શુદ્ધ છે એમ કહો છો, તો અહીંયા આ શુદ્ધમાં શુદ્ધ અનુભવ સહિત શુદ્ધ છે કે શુદ્ધનો અહીંયા પર્યાય નહીં લેવાનો, પર્યાય નહીં ગણવાની? પર્યાય રહીત શુદ્ધ છે. કોણ કે છે પર્યાય સાથે છે? પર્યાય નહીં સાથે કે અનુભવની પર્યાય, શુદ્ધ પર્યાય પણ સાથે નહીં? નહીં, દ્રવ દ્રષ્ટિના વિષયમાં એ વાત દ્રવ દ્રષ્ટિના વિષયમાં કોઈ પર્યાય સાથે છે એમ માને. કડક શબ્દ ગુરુદેવ બોલ્યા પછી પાખંડ છે. શું કહ્યું? પાખંડ છે. ભરતી ગયા, આપણે પાખંડમાં આવી ગયા કે? પછી સાંજે તરત જ બપોરના વ્યાખ્યાનમાં ગુરુદેવે ઉત્તર આપ્યો. વ્યાખ્યાન પછી ચર્ચા તો આગળ પાછા ચાલતી હતી, તરત બધા ચર્ચા કરવા આવ્યા. એક સંસાર જણા આત્માર્થી હોય તો આ વિશેષ દ્રવ્ય દ્રષ્ટિનો એટલો બધો પ્રયોજન ભૂ છે કે છંછેડીને નક્કી કરજો. હવે વાત જ્યારે બહાર મૂકાણી છે તો હવે પૂરેપૂરી સમજીને જાજો, અહીંથી એમને એમ નહીં વ્યા દેતા. વિમોચન આવ્યા તને એમને એમ વ્યા ગયા એ બરાબર નથી. ઘણો કીધું તું કા તમે ચોખટ કરીને જાઓ ગુરુદેવ પાસે, ન ગયા સારું હતું તમે આવ્યા. સાંજ સુધી ઘણી ચર્ચા ચાલી, પછી રાત્રે ચર્ચામાં પ્રશ્ન કાઢ્યો પાછો ફરી નહીં. ગુરુદેવ કે કઈ વાત ચર્ચા નહીં લાગે છે કે ચર્ચા એ ચડી લાગે છે આ વાત, કે ઉત્તર પછી દીધો પેલા કે ચર્ચા એ ચડી વાત લાગે છે કે દીધો એ પ્રશ્ન આવ્યો પાછો. પછી ચોખોટ કરી કે આ રીતે ત્યાં મુંબઈ મંડળમાં પ્રતિપાદન થાય છે વાંચનમાં, અમે બધા તો આમ સમજ્યા છીએ, આપણે આજે ઉત્તર આપ્યો એટલે ખુલાસો થયો. પછી ગુરુદેવ ઘણી સ્પષ્ટતા કરી પાછી ચર્ચા. વિમલજી પછી ત્યાં વાત પહોંચી, બધા મુંબઈ ગયા એટલે કોઈ આગ્રહ કરીને એમ કહ્યું કે તમે ગુરુદેવ પાસે જઈ આવો અને આ વાતનો સ્વીકાર કરી આવો. પછી સ્વીકાર પણ કર્યો હતો પણ અંદરથી નહીં,
બરાબર
વિવેક ખાતર ઉપર ઉપર અંદરથી સ્વીકાર નહોતો કર્યો. કેમ કે બહાર આવ્યા ત્યારે પૂછ્યું બીજું ખોટું બોલ્યા જરા, અમે આમ કીધું પણ ગુરુદેવ મને આમ કીધું, મેં આમ કીધું પણ ગુરુદેવ આમ કીધું. ગુરુદેવ તો બોલી ગયા હતા કે આ વિમોચન આવ્યા હતા અને આવી રીતે સ્વીકાર કરી ગયા છે, મારી સમજણ થઈ ગઈ. મિત્રોમાં કહે કે ના ના હું કાંઈ એવું નથી બોલ્યો, ગુરુદેવ તો કંઈ ફેરફાર બોલે. કહ્યું કે હા તમે આમ કર્યું, તમને અંદરથી સ્વીકાર છે કે નહીં? તો ખરેખર અંદરથી સ્વીકાર નથી, મારી ભૂલ મને દેખાતી નથી. એટલે સમજ પોતાને પોતાની ભૂલ થાય છે એ પોતાને ખબર પડતી નથી, એ શોધવાનો પોતે પ્રયત્ન કરવો જોઈએ. ગુરુ કહે અને માની લઈએ માટે માન્યું છે એ સાચું નથી, એ ઉછીની લીધેલી વાત છે. પોતાને પોતાની ભૂલ સમજાવવી જોઈએ, પોતાને બરાબર સાચું સમજણ આવવી જોઈએ. સમજણ તો પોતાથી થાય,
બરાબર,
બીજાથી પોતાની સમજણ ન થાય.
અનુભવથી પ્રમાણ કરજે.
હા, એ વાત છે, અનુભવથી પ્રમાણ કરજે. હા, ગુરુદેવ કહ્યું ત્રણ ફિરકામાં નથી કોઈ, જૈનના ત્રણ ફિરકામાં એવો ક્ષોક્ષમ વાળો નાની ઉંમર હોય, કરીબ 30 વર્ષ આસપાસની ઉંમર, આમ તો એ 22 વર્ષથી ધવલ વાંચતા હતા, નિયંત્રણમાં હતા ત્યારથી. 22-25 વર્ષની ઉંમરમાં એનો જે ઉઘાડ હતો, ઘણો ઉઘાડ, ધવળના 31 વોલ્યુમ બધા વાંચી લીધા અને પાછું બધું યાદ રહે. એને એ વિષય એવો છે કે ત્રણ પાના વાંચો પછી ચોથા પાને આપણે શું વાંચ્યું તે ભૂલી જઈએ, એવો કર્ણાનો યોગનો ઘણો વિષય. અલ્પ બહુત્વના હજારો બોલ છે, એક એક પ્રકૃતિના હજારો બોલ છે. આ કુદરતી ઉઘાડ હોય છે, કુદરતી ઉઘાડ હોય છે, એવો કુદરતી કર્મજનિત ઉઘાડ છે. કયો? કર્મજનિત ઉઘાડ છે. હું ક્ષોક્ષમ છે એ કર્મજનિત છે, જે માણસ પૂર્વ કર્મ લઈને આવે તો રાજાને ત્યાં જન્મે એમાં એને શું રડવું પડે, ત્યાં પરિશ્રમ કરવો પડે. ઝૂંપડીમાં જન્મ હોય તો એને મકાન બનાવવું પડે, મહેલમાં જન્મ હોય એને શું બનાવવું પડે. એ પૂર્વકર્મ જેમ પુણ્ય લઈને આવે છે એમ ક્ષોક્ષમ જ્ઞાનનો લઈને આવે છે. દ્રવ દ્રષ્ટિ શુદ્ધ છે એટલે દ્રવ દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે કે અભેદ છે એમાં ભેદમાં ભેદ માલુમ પડતા નથી, એનું નામ અભેદ છે. તે જ નિશ્ચય છે, નિશ્ચયની નો વિષય પણ તે જ છે. જે દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે તે જ નિશ્ચયની નો વિષય હોવાથી તે નિશ્ચય સ્વરૂપ છે આત્માનો. એ ખરું સ્વરૂપ છે, સાચું સ્વરૂપ છે, તે ભૂતાર્થ છે, ત્રણેય કાળે એનું હોવાપણું છે. અને સત્યાર્થ છે, એ જ સાચું સ્વરૂપ છે. અને પરમાર્થ છે, પરમ પ્રયોજનભૂત અવલંબન લેવા યોગ્ય તે એક જ પદાર્થ છે. માટે આત્મા જ્ઞાયક જ છે, તેથી આત્મા જ્ઞાયક જ છે. માટે આત્મા તો જ્ઞાયક જ છે, તેમાં ભેદ નથી, તેથી તે પ્રમત અભ્રમત નથી. અને તેમાં કોઈ ભેદ નહીં હોવાથી માટે જો દ્રષ્ટિને નથી લાગવું, દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે એમ કહ્યું, પણ માટે આત્મા જ્ઞાયક છે એટલે જ્ઞાયકને બધા બોલ લાગવું પડે છે. તેમાં ભેદ નથી, તેથી પ્રમત અપ્રમત નથી. કેમ કે પ્રમત પણ એક ભેદ છે અને અપ્રમત પણ એક ભેદ છે. જ્ઞાયક એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે. એ નામ જ્ઞેય પરક છે, જ્ઞેયને જાણે તે જ્ઞાયક. એટલે એ નામ જ્ઞેય અપેક્ષિત છે, જ્ઞેય પરક છે. કારણ કે કેમ એવું નામ પાડ્યું? કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ, આ બોલા ભાઈ કહેતા હતા ને, પ્રતિબિંબ શબ્દ નથી આવતો સમયસારમાં, આવે છે કે નહીં? કેટલી જગ્યાએ આવે છે? કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે, દેવીલાલજી કે પ્રતિબિંબ શબ્દ નથી, કે જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ પડે એવું કાંઈ આવતું જ નથી. શાસ્ત્રમાં એવું નથી આવતું, આગમમાં એવું આવતું નથી, બધા આગમમાં આવે છે, એક એક આગમમાં આવે છે, સમયસારમાં તો ખાસ આવે છે. બહુ ચર્ચા કરે, બહુ વિચાર કરે, પછી કલ્પના એ ચડે, પછી આવીને આવે કાંઈક ગોઠવી કાઢે, આવું આવતું નથી, પણ આવ્યું, આ વાંચ્યું તો કેટલી વાર વાંચ્યું છે, સમયસાર તો કેટલી વાર વાંચ્યું છે. કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે, કે આ લાલ છે, આ ખારું છે, આ ખાટું છે, એવું જ એની અંદર અનુભવાય છે. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી, તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી, તો પણ જ્ઞાન ગળ્યું, ખારું, ખાતું, લાલ, પીળું કાંઈ જ્ઞાન થતું નથી. કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાષિત થયું, જો અહીંયા જેવું છે તેવું અહીંયા પ્રતિભાષિત, એટલે એવું જ બરાબર, ભાષિત અને પ્રતિભાષિત એવું જ, આભાષિત નહીં. આભાષિતમાં આગું પાછું થઈ જાય એને આભાષિત કહે છે, પણ તેવું ને તેવું ભાષે એને પ્રતિભાષ કહે છે. તેવું જ્ઞાનમાં પ્રતિભાષિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતા, અને એ પ્રતિભાષ ઝીલનાર જ્ઞાયક છે, એવી શક્તિ જ્ઞાનમાં છે, સૂક્ષ્મ જ્ઞાનમાં છે, જ્ઞાયકનો જ કરતા એ જ્ઞાયક જ છે, પોતે જ્ઞાયકપણે જ અનુભવમાં આવે છે. ભલે પર પદાર્થનો પ્રતિભાસ જ્ઞાનમાં હોય તો પણ જ્ઞાયકનો તે વખતે જ્ઞાયકપણે અનુભવ થઈ શકે છે. આમાં રીતનો સવાલ છે, વિધિનો સવાલ છે. કોઈ એમ વિચારે છે કે જ્ઞાનમાં જ્ઞેયનું આકૃતિ ન આવે ને તો મને કાંઈ તકલીફ ન થાય, રાગ ન થાય, દ્વેષ ન થાય, મોહ ન થાય, કોઈ વિકાર ન થાય. માટે જ્ઞાનમાં જ્ઞેય ન આવે એવું કાંઈક કરો આપણે. એવી રીતે જ્ઞાનમાંથી જ્ઞેયોને ઘૂસાડવાનો મિથ્યા પ્રયત્ન કરે છે. એવું કદી બની શકવાનું નથી. પણ જ્ઞાનમાં જ્ઞેય હોય ત્યારે પણ જ્ઞાયકનો એકાકાર જ્ઞાયકપણે અનુભવ થઈ શકે છે. એ જે રીત છે એ રીતને ગ્રહણ ન કરે તો એને જ્ઞેયને ઘૂસાડવાનો, જ્ઞેયને છોડવાનો એને વિચાર આવ્યા વિના રહેશે. એમાંથી પછી આપ અજ્ઞાન લીધે એમાં ભિન્ન હશે. કે ભાઈ એ ચીજ જ ન હોય તો પછી જ્ઞાનમાં ક્યાંથી આવે, માટે એનો ત્યાગ કરી નાખો. આપણે મીઠાઈનો ત્યાગ કરી નાખો, મીઠાઈ ભાણામાં આવે તો પછી મીઠાઈ જ્ઞાનમાં જણાય, અને મીઠાઈ જ્ઞાનમાં જણાય તો પછી સારો છે ને ખરાબ છે ને લાગે ને, રાગદ્વેષ થાય ને, માટે મીઠાઈનો ત્યાગ કરી નાખો. એ પછી જેમ નેને ભૂસાડવા ગયો એ આગળ વધીને પછી પરદ્રવ્યને છોડવા ગયો, અને અંદર રસ એમને ઇષ્ટ અનિષ્ટપણાનો રહી ગયો, અભિપ્રાય એમને એમ રહી ગયો, વસ્તુ સારી નથી, એ વસ્તુ સારી નથી, આ વસ્તુ સારી છે ને આ સારી નથી, એ અભિપ્રાય ઇષ્ટ અનિષ્ટપણાનો રહી ગયો. એ રીત ઊંધી છે. એવી રીતે ત્યાગ કરવો કે એવી રીતે જ્ઞેયાકારને ઘૂસાડવો એ રીત ખોટી છે. બે રીત ઉલટી છે. ત્યાંથી શરૂ નથી કરવાનું, શરૂ અહીંથી કરવાનું છે. એમ કે નિમિત્તથી શરૂ નથી કરવાનું, પણ ઉપાદાનથી શરૂ કરવાનું છે. તું જ્ઞાયકપણે તને અનુભવ કર. તારા જ્ઞાયકમાં પ્રમતો પ્રમતનો જ્યાં અભાવ છે પછી તને કોઈ તકલીફ રહેવાની નથી. એક સ્વભાવ અને પરપ્રકાશક બીજો સ્વભાવ એમ નથી, સ્વપર પ્રકાશક પણ એક સ્વભાવ છે. એટલે એ સ્વભાવને જેમ છે એમ ન માન્યો, એટલે આખો સ્વભાવ ન માન્યો, એને આખો સ્વભાવ ન માન્યો એમ થાય છે. એ ગુણને જે રીતે ગુણ છે એ રીતે ન માને, એટલે એને દ્રવ્યને માન્યું નથી, ખલાસ થઈ ગયો એમ છે.
બુદ્ધિપૂર્વક એટલી બધી ભૂલ થઈ
ગઈ, એ બુદ્ધિપૂર્વક છે, કલ્પનાને કારણે થયેલી ભૂલ છે. આત્મ સ્વરૂપનો નિશ્ચય કરવા જતાં જે જીવને કલ્પના થાય છે, એ કલ્પના થવાના ત્રણ કારણ લીધા. આવ્યું 449 શ્રીમદજીનો પત્ર 449. આત્મ સ્વરૂપનો નિશ્ચય કરવા જતાં, નિર્ણય કરવા જતાં જીવને કલ્પના થાય છે એના ત્રણ કારણો છે. એક લોકસંજ્ઞા, એક ઓગસંજ્ઞા અને એક અસત્સંગ. આ ત્રણ કારણો છે. જોયું છે કે ને, યાદ છે એમના મૂળ શબ્દોમાં છે. હા, સ્ફટિક એમ કહે છે કે મારામાં ભૂલ ની જાય ન પડો, એટલે સ્ફટિક એમ કહે છે કે હું મારી નિર્મળતા મટી જાઉં. શું થાય એ તો બીજા પથરામાં પણ જાય નથી પડતી, એમ સ્ફટિકમાં પણ ના પડે. ચારસો 49માં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો પેરેગ્રાફ છે. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં, કેમ ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના થઈ ગઈ વિચારતા વિચારતા વિચારતા, સદશાસ્ત્રોના નિમિત્તે વિચાર આત્માનો કરે ભિન્ન ભિન્ન પ્રકારે, એમાં એને કલ્પનાત્મક કેમ થાય છે કે લોકસંજ્ઞા, ઓગસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. લોકસંજ્ઞા કેવી રીતે થાય? શાસ્ત્રમાં છે એને તો શાસ્ત્રનો જાણકાર છે એમ બધા સમજે. કોઈ બે પ્રશ્ન પણ પૂછવા આવશે તો મને લોકો પૂછે છે એવી એક લોકસંજ્ઞા ઊભી થઈ. વાંચનકારને આ વધારે વધારે અવકાશ છે લોકસંજ્ઞા ઉત્પન્ન થવાનો. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં વાંચનકારને, શાસ્ત્ર વાંચન કરનારને લોકસંજ્ઞા ઉત્પન્ન થવાનો વધારે વધારે અવકાશ છે. ઉઘાડજનો વધારે હોય એને, પણ વાંચન કારણે તો શું છે, બધા પૂછે ને સાંભળે છે ને, એટલે એ તો બધા લોકોની વચ્ચે લોકની વચ્ચે એ તો ઉપર બેસે છે ને, એને શક્યતા વધારે છે લોકસંજ્ઞાની. અને એ શું કે જે એને સાંભળવા આવે છે એના ઉપર પોતાનો પ્રભાવ, પોતાની છાપ, પોતાની ઇમ્પ્રેશન વધુમાં વધુ સારી ઉત્પન્ન થાય,
અભિપ્રાય કરવો
જોઈએ. એવો એક અભિપ્રાય હોય છે કે બોલવામાં, કહેવામાં નવી નવી વાતો ને નવી નવી નવા ન્યાયો કાઢવામાં, નવા તર્કો ઉઠાવવામાં, એ તર્કના નવા નવા પ્રશ્નોના ઉત્તર દેવામાં, નવા ઉત્તરો દેવામાં પ્રભાવ થાય. આવી વાત તો કોઈ સાંભળી નથી, કોઈની પાસે સાંભળી નથી એમ એને લાગે. બોલે કે પણ સાંભળવા, તમારી પાસે તે વાત સાંભળી, બીજે મેં સાંભળી. તો એને એમ થઈ જાય હું નવું ક્યાંક કાઢું, ક્યાંકથી નવું કાઢું, ક્યાંકથી નવું કાઢું. પણ ભાઈ છે એમાં તો નવું કરવા જઈશ તો કલ્પના થશે. જેમ છે એમ એનું પ્રતિપાદન કર. નવું કરવા જઈશ એમાં તારી વિશેષતા લોકોમાં દેખાડવા જતા કલ્પના કરી બેસીશ. એ કલ્પનાથી ગ્રહિત મિથ્યાત્વ ઉત્પન્ન થાય. એટલે એ પૂછ્યું ઓગ સંજ્ઞા. ઓગ સંજ્ઞા એટલે પ્રયોગે ચડ્યા વિના. શું? પ્રયોગે ચડ્યા વિના માત્ર વાંચન, વિચાર અને શ્રવણથી ઓઘે ઓઘે વિચાર ચાલે ને એનો એમાં નિર્ણય મળે છે. અને એક અસત્સંગ, અસત્સંગમાં અવગુણી જીવોનો સંગ, પ્રીતિ રુચિ, પ્રીતિ રુચિ વડે અવગુણી જીવોનો સંગ અથવા અવગુણીનો પક્ષ કરવો, મમત્વ કરવું, બચાવ કરવો, એમાં પણ જ્ઞાનની અંદર વિપર્યાસ ઉત્પન્ન થવાની પરિસ્થિતિ થાય છે. તેથી એ સ્વરૂપને વિશે કલ્પના કરી લે છે ભિન્ન ભિન્ન પ્રકારે.
પ્રશંસા કરવા વાળા લોકો એને પ્રશંસા કરવા આવે એટલે
પ્રશંસા તો કરશે. પ્રશંસા કરે એટલે લૂંટાઈ જવું એ મૂર્ખતાની નિશાની છે. આ ખુશામતખોર લૂંટાય છે કે નહીં? પૈસાવાળા માણસ હોય, ચાર પાંચ ખુશામતિયા પડખે ચડી જાય, સાહેબ આમ, આપ સાહેબ આમ, આપ સાહેબ આમ, નો ગુણ એવા ગુણ થઠાડે, અવગુણ ને ગુણ થઠાડે. બોલો જિદ્દી હોય તો કે તમારો નિર્ણય કોઈ ડગાવી ન શકે, બહુ પાકા નિર્ણયવાળા, કોઈ તમે ફેરવી ન શકે. હા, મોટા માણસોની આ જ નિશાની છે. ખરેખર તમે માનશો એમ કહી દો ભૂલને અવગુણ કેટલો ઉત્પન્ન થાય અને ગુણ કેટલા લૂંટાઈ જાય ને એને ખબર પડે. પૈસા વાળા પૈસા આપી દે, ખુશામત કરીને આ તમાર લઈ જાય, તારે કાંઈ જરૂર છે કેજે, તને કરી દઈશું, આપી દઈશું. પછી એને ભલે તકલીફ થાય પણ એની પાસે તો એને પોતાની મોટાઈ દેખાડવી જોઈએ. બોલો એને મોટો મોટો કરે ને, આ મોટાઈ દેખાડવા માટે એમ કરે. એ બધા જે પ્રકાર છે બધા જગતમાં એવા બધા ગડબડ થયા વગર એટલે આ તો વિષય બહુ પ્રયોજનભૂત છે અથવા જેમાં હિત અહિતનો ગંભીર સવાલ છે, ગંભીર પ્રશ્ન છે એમ લેવું. એટલે પ્રશ્ન શું છે? પરપ્રકાશકપણું એ એટલો એક ધર્મ એક સ્વભાવ નથી, સ્વભાવ તો અખંડ સ્વપર પ્રકાશક છે. કેવળ જ્ઞાન એ આત્માને પણ જાણે, કેવળ જ્ઞાન માં પછી લોકાલોક પ્રતિબિંબિત થાય જ નહીં એવું કોઈ દી બને નહીં. સિદ્ધાલયમાં જેટલા આત્માઓ છે સિદ્ધાર્થમાં, એ બધા સંપૂર્ણપણે નિરવશેષ અંતર્મુખ છે અને બધાના જ્ઞાનમાં લોકાલોક પ્રતિબિંબિત છે. અનંતા સિદ્ધો પ્રતિબિંબિત, નહીતર તો આખા જગતની પ્રસિદ્ધિ થાય કેવી રીતે? જો પ્રતિબિંબ ના આવતું હોય તો આ બધું છે કે એ લોકોને તો ખબર નથી, બીજાને તો જળને તો કાંઈ ખબર નથી, બીજા પાંચ ધ્રુવને ક્યાં ખબર છે કે અમે છીએ કે નથી. જ્ઞાનને લઈને એની પ્રસિદ્ધિ થઈ છે. જ્ઞાનમાં પ્રતિબિંબ આવ્યું હોય તો પ્રસિદ્ધિ થાય ક્યાં છે? અથવા સ્વરૂપમાં સ્વરૂપ જ છે, સ્વરૂપમાં એકાંતે સ્વરૂપનો જ અનુભવ છે, એ શું બતાવે છે? કે પરની બિન હયાતી બતાવે છે. તો પરની બિન હયાતી બતાવે છે એ પણ પરસંબંધીનું જ્ઞાન છે. હયાતીનું કે બિન હયાતીનું જ્ઞાન તો પરસંબંધીનું થયું કે નહીં? એટલે એક સાથે જ જન્મ છે. જ્યારે સ્વરૂપાનુભવ થાય છે ત્યારે એક સાથે જ સ્વપર પ્રકાશપણાનો જન્મ થાય છે કે હું છું અને મારામાં મારા સિવાય કોઈ નથી, વગર વિકલ્પે. ત્યાં વિકલ્પ કરવાની જરૂર નથી, પોતાનું જ જ્ઞાન પોતાને થયું છે. એક જ પર્યાયમાં સ્વપર પ્રકાશક શક્તિ અમારી, તાતે ભેદ બ્રહ્મ બહુ ભારી, નિજ રૂપા સ્વરૂપા પ્રકાશ, એમ કરીને બનાર સિદ્ધાર્થજી લીધું છે. કોઈ વિશેષતા દર્શાવવાનો ભાવ નહીં રહેવો જોઈએ. વાંચનકારને વિશેષતા દર્શાવવાનો ભાવ નહીં રહેવો જોઈએ. એ લોકસંજ્ઞા છે. પછી ભાષા વડે, શબ્દો વડે, ભાષાની વકૃત્વ શૈલી વડે અથવા ઉઘાડ વડે, ઉઘાડમાંથી અનેક પણ અનેક વિષય, અનેક બહુ ધારણા હોય, ઘણા શાસ્ત્રોની યાદદાસ્ત હોય, ઘણા ન્યાયો આવડતા હોય, એનાથી કહેનાર પોતાની વિશેષતા ભાવમાં લાવે ત્યારે એને ત્યાં લોક સંજ્ઞા ઉત્પન્ન થઈ છે, જેને કૃપાળુ દેવ કાળકૂટ ઝેર કહે છે. શું કહે છે એને? કાળકૂટ ઝેર કહે છે. કેમ કે એ આત્માના આનંદ અમૃતને એ રોકી દે મારે એટલા માટે.
પછી સામાન્ય બાબતમાં જે ભાવ તો ઉભરી જાય છે,
મારી વાત વધારે બરાબર છે ને, સારી છે ને, તમારા કરતા હું કઈક વિશેષ કહું છું, જો આવી જતું હોય તો. હજી તો બે જણની વાત, એને હજાર બે હજાર જણની વચ્ચે ઉભો રહ્યો હોય તો એની દશા શું થાય? કે ભાઈ ઉભો ઉભા થાવ, તમે બધાની વચ્ચે ઉભા થઈને તમે સમજાવો, માઇક ઉપર તમારે બોલવાનું છે, તો એના મગજમાંથી બધા ખસે નહીં, બધા જ એના મગજમાં રહી જાય. આત્મા ન રહીએ પછી કોણ રહીએ? સાંભળવા વાળા આવી જાય. એના પરિણામમાં સાંભળવા વાળાનું મુખ્ય સ્થાન એટલું થઈ જાય કે સંભળાવનાર પોતે ખોવાઈ જાય. બહુ જ સાવધાનીનો માર્ગ. જ્યાં સુધી સ્વરૂપ પ્રતિભાસે નહીં, સ્વરૂપ જિજ્ઞાસામાં રહેલા મુમુક્ષુ જીવને જ્યાં સુધી પોતાનું સ્વરૂપ પ્રતિભાસે નહીં ત્યાં સુધી એને હું સમજું છું એ ક્યાંય રાખવું નહીં, એ વાત જ ભૂલી જવી. ભાઈ હું તો હજી જિજ્ઞાસામાં ઉભો છું, આમ ન હોય ને આમ હોય એ વાત એને પ્રતિપાદન કરવાની ક્યાંય જરૂર નથી. સત્ય તારવતો 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 સત્યનો નિર્ણય કરે એ બીજી વાત છે, પણ નિર્ણય કરવા માટે સત્ય અસત્યનો વિચાર કરે એ બીજી વાત છે. અને પોતે બીજાને પ્રતિપાદન કરે કે આમ નહીં ને આમ છે, એ પોતે ભૂલમાં આવતા વાર લાગશે. કેમ કે એને પોતાની વિશેષતા દેખાડવાનું થઈ જશે. પોતાની વિશેષતા જ્યાં દેખાડવી છે ત્યાં લોકસંજ્ઞા ઉત્પન્ન થઈ ગઈ. ખલા પછી બે જણ વચ્ચે હોય કે 22 જણ વચ્ચે હોય કે 22,000 વચ્ચે હોય, બધું એનું એ છે. શું કહે છે કે કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જેવું જ્ઞેયમાં જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયક નો જ અનુભવ કરતા તે કાળે તે જ્ઞાનની તેવા પુગ્ણ્યાકારે થવાનો જ સ્વકાળ હતો. ગુરુદેવ આમ થતા તેવા જ્ઞાને તે જ્ઞાનની પર્યાય થાય તેવો જ તે પર્યાયનો સ્વકાળ હતો. તારે પર્યાયને ફેરવી છે એમ કે છે. એ કાળે એ જ્ઞેયને જાણવાની જ તારા જ્ઞાનનો સ્વકાળ હતો. એમાં એ જ પ્રકારની આકૃતિ જ્ઞાનમાં ઉઠવાની હતી. એ કાળ એ જ હતો. એના સ્વકાળને ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. તું જ્ઞેયનો નકાર કરો છો એનો અર્થ કે તારા જ્ઞાનનો નકાર કરે છો એમ થઈ જાય છે. પણ એ તો જ્ઞાયક જ છે એમ કે છે. ત્યારે પણ પર પ્રકાશન કાળે સ્વરૂપ પ્રકાશન કાળે જેમ જ્ઞાયકનો અનુભવ છે તેમ નિયાકાર જ્ઞાનમાં પણ જ્ઞાયકનો જ અનુભવ રહે છે. કેમ કે અનુભવ બીજાનો થઈ શકતો નથી જ્ઞાન સિવાય. જ્ઞેયનો અનુભવ થઈ શકતો નથી. તેવો જ્ઞાયકનો અનુભવ કરતા જ્ઞાયક કજ છે. આત્મા પોતે તો નાયક જ છે. આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી. આ વિકલ્પ છે, કયું અવતરણ ચિહ્નમાં લીધું ને એ વિકલ્પ પૂર્વક, પણ એવું નિર્વિકલ્પ લઈ લેવું. હું જાણનારો તે હું અને હું માં બીજું કોઈ નથી. મારા સિવાય બીજો બીજા કોઈનું અસ્તિત્વ નથી. નિજમાં નિજને જોવી, નિજ દ્રષ્ટિથી નિજમાં નિજને જુઓ, નિજમાં પરને ન જુઓ. કેમ કે નિજમાં પર છે નહીં, નિજમાં નિજ છે, નિજમાં પર આવતું નથી. કે હું જ છું, અન્ય કોઈ નથી, એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો. આટલો ભેદ પણ નહીં. જાણનારો તે હું જ છું, અન્ય કોઈ નથી એ કહ્યું, પણ ખરેખર એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો. એવો ભેદ પણ અનુભવ થયો ત્યારે એવો ભેદ નહોતો. જાણનાર તરીકે સ્વયંનો અભેદભાવે અનુભવ થયો ત્યારે એ જાણવા રૂપ ક્રિયાનો કરતા પોતે જ છે. આ સબ્જેક્ટ લીધો. અને જેને જાણ્યું એવો જણાનાર પણ કર્મ નાયક જણાયો, માટે કર્મ પણ પોતે છે. ઓબ્જેક્ટ પણ પોતે અને સબ્જેક્ટ પણ પોતે જ છે. આવો એક નાયકપણા માત્ર પોતે શુદ્ધ છે. આ છઠ્ઠી ગાથા છે, એમાં બહુ કષ્ટ છે. કહેવા ધાર્યો છે જે સમયસારને કહેવા ધારે છે એનો રસકસ આ ગાથામાં વધારે ભરેલો. ત્યાર પેલા તો એમને પ્રતિજ્ઞા કરે ને, 5મીમાં તો પ્રતિજ્ઞા કરી છે કે મારે સમયસાર કેવો છે, અને 6મીમાં એ સમયસાર કહેવાની શરૂઆત કરી. આ દ્રષ્ટિ પ્રધાનતાથી પહેલો પેરેગ્રાફની વાત કરે છે, પછી જ્ઞાન પ્રધાનતાથી એનો ખુલાસો કરશે. એટલા માટે કે દ્રષ્ટિ પ્રધાનતાનો કોઈ એકાંત ખેંચી જાય નહીં, એટલા માટે. આ હું જાણનારો છું તે જ હું છું, અન્ય કોઈ નથી. એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે જાણવારૂપ ક્રિયાનો કરતા પણ પોતે અને જેને જાણ્યું તે જાણનારનું કર્મ પણ પોતે જ. આવો એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે. આમ જણાનાર અને જાણનાર બંને પોતે જ છે, પોતામાં કોઈનું બીજાનું અસ્તિત્વ નથી. બીજાનું બીજાનું અસ્તિત્વ છે, પરને પરપણે જાણો એમ કહે છે. ભૂલ ક્યાં થાય છે? ગૂંચવણ. પરને જાણતા પરને સ્વપણે જાણે છે તે જ્ઞાયક શંકર દોષ છે. એટલે જ્યાં પરને જાણવાનો નિષેધ આવે શાસ્ત્ર વચનમાં ક્યાંય, ત્યાં શંકર દોષનો નિષેધ જાણવો. સ્વભાવનો નિષેધ ન જાણવો, પણ શંકર દોષનો નિષેધ જાણવો, પરના અવલંબનનો નિષેધ જાણવો, પરમાં હું પણ સ્વપણું કર્યું તેનો નિષેધ જાણવો, અને પર સન્મુખ થવાનો નિષેધ જાણવો. સ્વસન્મુખ રહીને સ્વમાં પરનો અભાવ છે એવું પરનું જ્ઞાન થાય તો એમાં કાંઈ દોષ આવતો નથી. કેમ કે પર નથી, તે પર નથી એમ જાણ્યું, અને જ્યારે પર જણાયું ત્યારે પર પર રૂપે જણાયું તો નિર્દોષ છે, પર સ્વરૂપે જણાયું તેમાં જ દોષ છે. બસ આ રીતે જ્ઞાનની સદોષતા છે અને જ્ઞાનની નિર્દોષતા છે. હા, ખરેખર તો પુરુષાર્થમાં કોઈની મદદની જરૂર પડતી નથી. આત્મામાં વીર્ય નામની એક શક્તિ છે, એ શક્તિનો ગુણ એવો છે કે સ્વરૂપ રચના કરવી. જેવું પોતાનું સાક્ષાત સિદ્ધ પદ શક્તિ રૂપે છે એવી જ વ્યક્તિ પરિણામની અંદર રચના થવી તે પુરુષાર્થનું કાર્ય છે, વિધિગુણનું કાર્ય છે. અને શક્તિને કોઈની મદદની જરૂર હોય નહીં. જો શક્તિને પણ બીજાના મદદની જરૂર હોય તો એનું નામ શક્તિ પાડવું જ બેકાર છે, એને શક્તિ કહેવું તે બેકાર છે. શક્તિને કોની અપેક્ષા હોય? તો કોઈની અપેક્ષા નહીં, એનું નામ શક્તિ. શું એવી એવી અનંત શક્તિથી સમૃદ્ધ છે આત્મા. પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરવા માટે પોતે પ્રભુ છે, પોતે જ પરમેશ્વર છે, પરમ ઐશ્વર્યથી સંપન્ન છે, માટે પોતે જ પરમેશ્વર છે અને પોતે જ પ્રભુ છે, એને કોઈની જરૂર છે નહીં. જેટલા આત્માઓ સિદ્ધ થયા તે બધા એવી જ રીતે કોઈની મદદ વગેરે જ સિદ્ધ થયા છે. કોઈની મદદથી કોઈ સિદ્ધ થયા છે એ વાત છે. એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો એમાં પોતે શુદ્ધ જ છે, કેમ કે વચ્ચે કોઈ આવતું એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે. સ્વરૂપ પ્રકાશનમાં કે પર પ્રકાશનમાં એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે. આ શુદ્ધ નયનો વિષય છે. અહીંથી જ્ઞાન લીધું દો. આ શુદ્ધ નયનો વિષય, પેલા દ્રવ્ય દ્રષ્ટિનો વિષય લીધો હતો, હવે કહે છે કે જે દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે, જે સમ્યક દ્રષ્ટિ એટલે સમ્યક દ્રષ્ટિનો વિષય છે, તે જ શુદ્ધ નયનો વિષય છે. આત્મદ્રષ્ટિનો વિષય કે શુદ્ધ નયનો વિષય કે નિશ્ચય નયનો વિષય, બધી એક જ વાત છે. આ શુદ્ધ નયનો વિષય છે. અન્ય પર સંયોગ જનિત ભેદો તે બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અન્ય પરસંયોગ જનિત ભેદો પ્રમત અને અપ્રમત એ બધા ભેદરૂપ, એનો જે ભેદ પડે તે અશુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયમાં જાય છે, શુદ્ધ દ્રવ્યાર્થિકમાં નથી આવતું. ત્રિકાળી જ્ઞાયક ભાવ તે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, અને પ્રમત અપ્રમતના ભેદો જેમાં આવે છે તે અશુદ્ધ દ્રવ્યાર્થિકનો વિષય છે. આ પ્રમાણને અશુદ્ધ દ્રવ્યાર્થિકમાં લઈ ગયા. એમાં આવી જાય ને, પર્યાય તો એમાં આવે, શુદ્ધ વ્યાસિક નો વિષય છે, નહીં ની અપેક્ષા. પ્રમાણ ને નહીં થી જુઓ તો એ અશુદ્ધ દ્રવ્યાથી નહીં માં જાય છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયાર્થિક જ છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયાર્થિક જ છે. એ વ્યવહાર છે, પર્યાયાર્થિક છે, તેથી વ્યવહાર જ છે એમ આશય. એટલે પ્રમાણને વ્યવહારમાં ગુરુદેવ લઈ જતા હતા. એ પ્રમાણનો ભેદ વ્યવહારમાં જાય છે, નિશ્ચયમાં આવતો માટે પ્રમાણ પૂજ્ય નથી. એ એટલા માટે લેતા હતા પ્રમાણ પૂજ્ય નથી, કેમ કે પર્યાયાર્થિકમાં જાય છે અને વ્યવહારમાં જાય છે, અથવા અશુદ્ધ દ્રવ્યાર્થિકમાં જાય છે. કોની અપેક્ષાએ? શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિની અપેક્ષાએ. એ અશુદ્ધ આમ તો પ્રમાણ છે, પણ એ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિની અપેક્ષાએ, શુદ્ધ દ્રવ્યાર્થિકની અપેક્ષાએ અને અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં લેવામાં આવે છે. અહીં એમ પણ જાણવું કે જીન મતનું કથન સ્યાદવાદ રૂપ છે, તેથી અશુદ્ધ નહીં ને સર્વતા અસત્યાર્થ ન માનવો. શું કહે છે તો આ જયચંદજીએ ખુલાસો વિશેષ કર્યો છે, ગાથામાં છે, એના કરતાં આગળ જઈ છઠ્ઠીમાં, સાતમીમાં, અગિયારમીમાં, બારમીમાં બહુ ખુલાસા કર્યા, 46માં. અહીં જીનમતનું કથન સ્યાદવાદ રૂપ છે, તેથી અશુદ્ધને સર્વથા અસત્યાર્થ ન માનવો. જે જીનમતથી કથન કરવામાં આવ્યું છે તે કોઈ અપેક્ષા રાખીને કથન કરવામાં આવ્યું છે, માટે અશુદ્ધ પર અશુદ્ધ નહીંને અશુદ્ધ જે નહીં છે, જે અશુદ્ધતાને વિશેષ કરે છે, જે ભંગભેદને વિશેષ કરે છે, તે સર્વથા અસત્યાર્થ ન માનવો. એટલે આત્મામાં ભેદ જ નથી, પર્યાય જ નથી એમ સર્વથા ન માનવું. નહીતર તો પાછું વેદાંત સત્તાવાર નહીં લાગે. આ વેદાંત એમાંથી નથી. રાજકોટમાં ગુરુદેવ પ્રવચન કરતા કોઈ વેદાંતિક માણસો સાંભળવા આવતા કે સાહેબ અમે તો આમાં અમે અમે કહી છીએ તમે કહો છો કે અમારે વેદાંતમાં આમ જ આવે છે કે તમે બધા ભેદને ગૌણ કરીને અભેદની મુખ્યતા કરાવો છો, તો સરવાળે તો અમે ત્યાં અમે એ જ કહીએ છીએ. તમે તમારે ત્યાં આવવું પડે છે. લ્યો શું કે અમે જે કહીએ છીએ અહીંયા તમારે આપવું પડે છે, સરવાળે તો એ જ વાત છે ને. માટે અમારી સર્વોપરિતા બરાબર છે ભાઈ. આમાં તો જરાક ચૂક થાય એટલે સીધું ગ્રહિત મિથ્યાત આમ છે, એવું નથી. આમાં ફેર ફેર પડે એટલે પૂરો ફેર છે. એ લીધું છે સુગાની અભિપ્રાયની થોડી ભૂલ, તે થોડી ભૂલ નથી પણ પૂરી ભૂલ છે. કેમ કે અભિપ્રાય થઈ જાય છે, વસ્તુ આવી છે ત્યાં, જે રીતે જાણે છે પદાર્થને એ રીતે એનો અભિપ્રાય બાંધે છે. માટે અભિપ્રાયમાં થોડી ભૂલ તે પૂરી ભૂલ છે. અભિપ્રાયનું આપણે હમણાં ચર્ચા છે ને, દસ પંદર જગ્યાએ એવી જુદી જુદી ભિન્ન ભિન્ન રીતે અભિપ્રાયની વાત બહાર મૂકી. તેથી સર્વથા સત્યાર્થ ન માનવો. 14મીમાં કહેશે ને, 14મીમાં કહેશે કે જે વ્યવહારનો વિષય છે તે તેની અપેક્ષા એ સત્યાર્થ છે અને ભૂતાર્થ, પણ નિશ્ચયની અપેક્ષાએ તે અસત્યાર્થને અભૂતાર્થે. અપેક્ષા લગાડવું એનું નામ સ્યાદવાદ છે. જ્યાં અપેક્ષા લાગે ત્યાં એનું નામ સ્યાદવાદ કહેવામાં આવે છે. તો વસ્તુનું સ્વરૂપ સમજવું હોય ત્યારે એને આગમ અનુસાર જ્યારે જ્યાં જ્યાં જે કથન જે અપેક્ષાથી આવ્યું હોય એની મર્યાદા સમજીને એને જાણવું, નહીંતર અભિપ્રાય ફેર પડી જાય અને નુકસાન થાય. વિશેષ